એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ, એક એવી દુનિયામાં જ્યાં રાત પડતા જ જાદુ જીવંત થાય છે, જ્યાં રહસ્ય અને કલા એકબીજામાં ભળી જાય છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ એરિન મોર્ગનસ્ટોનની ખૂબ જ પ્રખ્યાત નવલકથા ધ નાઇટ સર્કસ વિશે.
બરાબર. 2011માં આ પુસ્તક આવ્યું અને જાણે ફેન્ટેસી સાહિત્યમાં એક નવી જ હવા લાવી.
ખરેખર. અને એરિન મોર્ગનસ્ટોન, જે પોતે પણ એક કલાકાર છે, એમના લખાણમાં એ સ્પષ્ટ દેખાય છે. થિયેટર, કળા, એ બધાનો પ્રભાવ. એમની શૈલી એવી છે ને કે વાતાવરણ ઊભું કરી દે.
હા, વાંચતા હોઈએ ત્યારે જાણે બધું નજર સામે દેખાય, અને એ કાલ્પનિકતા અને જાદુઈ યથાર્થવાદનું મિશ્રણ ગજબ છે.
બિલકુલ. જાદુ અહીં કોઈ શક્તિ પ્રદર્શન નથી, પણ એક કળા છે, બહુ સૂક્ષ્મ, સમર્પણ માંગી લે તેવી. અને એમની પહેલી નવલકથા હોવા છતાં પુખ્ત વાચકો માટે જાણે એક નવી જ જગ્યા બનાવી દીધી. રોમેન્ટિક, વાતાવરણીય ફેન્ટસી જેને કહીએ ને.
એટલે જ આજે આપણે આના ઊંડાણમાં ઉતરીશું. પેલું સપનાઓનું સર્કસ, લ સર્ક દે રેવ, પાત્રોની જે સફર છે, એમની લાગણીઓ, એમનો વિકાસ, એ સમજીશું.
અને જે મૂળભૂત થીમ્સ છે, જે વિચારો છે, એ પણ ચર્ચીશું. આ ખાલી વાર્તા નથી, સાચે જ એક અનુભવ છે.
ચાલો તો શરૂઆત કરીએ એના કેન્દ્રથી, લ સર્ક દે રેવ.
હા, શરૂઆત જ કેવી રહસ્યમય છે. સર્કસ ચેતવણી વિના આવે છે.
વાહ,
આ કોઈ સામાન્ય તંબુ તાણીને તમાશા કરતું સર્કસ નથી, આ સપનાઓનું સર્કસ છે. ફક્ત રાત્રે જ ખુલે.
અને પેલો દેખાવ, કાળા સફેદ પટ્ટાવાળા તંબુઓ.
હા, બરાબર. પણ અંદર સામાન્ય કર્તવ્યો નથી, અંદર છે સાચી અજાયબીઓ. જેમ કે પેલો બરફનો બગીચો,
જે ક્યાવે પીગળતો જ નથી.
હા, અને વાદળોની ભૂલભૂલામણી, કે પેલું વૃક્ષ જેના પર વાર્તાઓ ઉગે છે.
કલ્પના તો જુઓ, અને આખું વાતાવરણ બસ કાળો, સફેદ, રાખોડી અને ચાંદી.
એનાથી એક શાશ્વત સ્વપ્ન જેવી સુંદરતા રચાય છે, રહસ્યમય. અને એના જે ચાહકો છે, રિવર્સ.
હા, રિવર્સ, સ્વપ્ન દ્રષ્ટાઓ.
એ લોકો પણ કાળા સફેદ કપડાં પહેરે, પણ ઓળખ માટે ક્યાંક લાલ રંગનો ઉપયોગ કરે, સ્કાર્ફ કે ફૂલ, એવું કંઈક.
પણ આટલી સુંદરતા પાછળ કંઈક છુપાયેલું છે, ખરું ને? કોઈક પડકાર.
બહુ મોટો પડકાર. આમ તો એક જૂની ક્રૂર રમત છે, બે શક્તિશાળી હરીફ જાદુગરો વચ્ચેની.
ઓકે, કોણ છે જાદુગરો?
એક છે હેક્ટર બોવન, પોતાને પ્રોસ્પેરો ધી ઇન્ચેન્ટર કહેવડાવે, બહુ નાટકીય, અભિમાની અને પોતાની દીકરી માટે થોડો નિર્દય પણ.
અને બીજો?
બીજો પેલો ગ્રે સૂટવાળો માણસ, એલેક્ઝાન્ડર, બહુ ઠંડો, રહસ્યમય.
અને આ લોકો સીધા નથી લડતા.
ના, એમની લડાઈ પરોક્ષ છે, એમના શિષ્યો દ્વારા. હેક્ટર પોતાની દીકરી સેલિયા બોવેનને આ રમતમાં ઉતારે છે. એનામાં જન્મજાત જાદુ છે, શારીરિક વસ્તુઓ પર અસર કરી શકે તેઓ.
હા, અને એલેક્ઝાન્ડર?
એક અનાથ છોકરા, માર્કો એલિસ ડરેને પસંદ કરે છે. એને પુસ્તકો અને પ્રતીકોથી જાદુ શીખવે છે, સૈદ્ધાંતિક જાદુ કહી શકીએ, ભ્રમ, સંકેતો, એવું બધું.
તો આ સર્કસ શું છે, એમનું મેદાન?
બરાબર. આ અદ્ભુત સર્કસ જ એમની સ્પર્ધાનું મેદાન છે. સિલિયા અને માર્કો એકબીજાથી અજાણ સર્કસમાં નવા નવા આકર્ષણો ઉમેરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની કોશિશ કરે છે.
વર્ષો સુધી એમને ખબર જ નથી હોતી કે સામે કોણ છે.
ના, અને એ પણ નથી ખબર કે આ રમતના અંતે શું થવાનું છે, કે હારનારનું મૃત્યુ એ આ રમતનો ભયાનક અંજામ છે.
ઓહ, આ તો બહુ ગંભીર વાત છે. એટલે આ કોઈ સારા ખરાબની લડાઈ નથી?
ના, બિલકુલ નહીં. આ તો નિયતિ સામે લડવાની વાત છે, પ્રેમ અને બંધનમાંથી મુક્તિની શોધ છે.
અને એમાં પેચ એ આવે છે કે સેલિયા અને માર્કો પ્રેમમાં પડે છે.
હા, એ જ તો મુખ્ય વળાંક છે. જે એકબીજાનું નાશ કરવા માટે તૈયાર કરાયા હતા, એ જ એકબીજાના પ્રેમમાં પડે છે. એમની સ્પર્ધા હવે સહયોગ બની જાય છે. ગુપ્ત પ્રેમ કહાણી શરૂ થાય છે.
એટલે હવે પડકાર બદલાઈ ગયો, જીતવાનો નહીં, પણ આ રમતના ચક્રને તોડવાનો, પોતાને અને સર્કસને બચાવવાનો.
એકદમ સાચી વાત. આ સ્થિતિ આખી વાર્તાને એક નવા જ સ્તરે લઈ જાય છે.
ચાલો આ પાત્રોમાં થોડા ઊંડા ઉતરીએ. સેલિયા બોવેન, એના પિતાની તાલીમ તો ક્રૂર હતી.
હા, ખૂબ જ. પણ તેમ છતાં એનામાં ઊંડી સહાનુભૂતિ છે, લોકોને જોડવાની, સંબંધ બનાવવાની ઈચ્છા છે. એનો જાદુ પણ એવો છે, સ્પર્શી શકાય તેવો, વાસ્તવિક.
શરૂઆતમાં એ પોતાને પિતાની રમતમાં એક પ્યાદુ જ સમજતી હશે નહીં.
ચોક્કસ, સર્કસ એના માટે એક સુંદર પાંજરું હતું. પણ ધીમે ધીમે એ સર્કસ માટે, ત્યાંના લોકો માટે પ્રેમ અનુભવવા માંડે છે. એનું યોગદાન વધતું જાય છે. અને માર્કોનો પ્રેમ એને પોતાની શક્તિ ઓળખવાની હિંમત આપે છે.
એનું પરિવર્તન પ્યાદામાંથી રાણી બનવા જેવું.
હા, એવી રાણી જે પોતાના લોકોને બચાવવા કંઈ પણ કરી શકે, જીતવા માટે નહીં પણ રક્ષણ માટે.
ખૂબ સરસ. અને માર્કો, એનું બાળપણ તો એકલતામાં વીત્યું છે?
હા, પુસ્તકો અને સિદ્ધાંતો વચ્ચે. એનો જાદુ પણ બૌદ્ધિક છે. ભ્રમણાઓ, ધારણાઓનું નિયંત્રણ, તે પડદા પાછળથી કામ કરે છે.
તો એના માટે સર્કસ અને સેલિયા શું અર્થ રાખે છે?
સર્કસ એનું દુનિયા સાથેનું પહેલું જોડાણ, અને સેલિયા એના જીવનની પહેલી વ્યક્તિ જે એને ભાવનાત્મક રીતે સ્પર્શે છે. શરૂઆતમાં એ વફાદાર શિષ્ય છે, રમત માટે સમર્પિત, પણ પ્રેમ એની અંદરની લાગણીઓને બહાર લાવે છે.
એટલે એ પણ ફરજ અને પ્રેમ વચ્ચે સંઘર્ષ અનુભવે છે.
હા, અને આખરે સમજે છે કે સાચો જાદુ એ સિદ્ધાંતોમાં નહીં પણ માણસોના સંબંધોમાં છે. એનો વિકાસ જાણકારીથી અનુભૂતિ સુધીનો છે.
અને એમના ગુરુઓ હેક્ટર અને એલેક્ઝાન્ડર એ ખાલી વિલન નથી ને?
ના, એ બે અલગ અલગ વિચારધારા છે. હેક્ટર એટલે ભવ્યતા, શક્તિ પ્રદર્શન, જ્યારે એલેક્ઝાન્ડર એટલે સૂક્ષ્મતા, બૌદ્ધિક કાબુ.
હેક્ટર તો મૃત્યુ પછી પણ ભૂત બનીને આવે છે.
હા, મહત્વાકાંક્ષા કેટલી હદે જઈ શકે એનું ઉદાહરણ, પોતાની દીકરી પર જીતનું દબાણ કરવા. અને એલેક્ઝાન્ડર, એની ઠંડક, એની નિર્લિપ્તતા પણ એટલી જ નુકસાનકારક છે. એ બંને લગભગ બદલાતા જ નથી.
એમનું ન બદલાવું સેલિયાને માર્કોના પરિવર્તનને વધુ સ્પષ્ટ કરે છે.
બરાબર.
બીજા પાત્રો પણ મહત્વના છે, જેમ કે પેલા જોડિયા, પોપેટ અને વિજેટ.
ઓ હા, એમનો જન્મ જ સર્કસની પહેલી રાતે થયો હતો. જાણે સર્કસના આત્મા જેવા, પોપેટ ભવિષ્ય જુએ, વિજેટ ભૂતકાળ વાંચે.
અને તેઓ સેલિયાની નજીક છે?
હા, ખૂબ જ. અને અંતે સર્કસના વારસાના રક્ષક બને છે. સેલિયા અને માર્કોએ જે શરૂ કર્યું એને આગળ લઈ જવામાં એમનો મોટો હાથ છે.
અને પેલો છોકરો બેલી ક્લાર્ક, મેસેચ્યુસેટ્સનો.
બેલી એ આપણા જેવો છે, વાચક. બહારની દુનિયાનો માણસ જે આ જાદુ જોઈને મોહિત થઈ જાય છે.
પણ એ ખાલી જોતો નથી રહેતો.
ના, એનો સર્કસ માટેનો જે નિસ્વાર્થ પ્રેમ છે, એની જિજ્ઞાસા છે, એને વાર્તાના કેન્દ્રમાં લઈ આવે છે. એ પ્રશંસકમાંથી સર્કસનો રક્ષક બને છે. એ બતાવે છે કે સામાન્ય વ્યક્તિની શ્રદ્ધા પણ કેવી અસર કરી શકે.
અચ્છા, તો હવે ઘટનાક્રમ પર આવીએ. શરત લાગે છે 1870માં.
હા, હેક્ટર અને એલેક્ઝાન્ડર વચ્ચે સેલિયા અને માર્કોની તાલીમ શરૂ થાય છે. પછી લગભગ 10 વર્ષે 1894-86માં સર્કસ બને છે,
ચંદ્રેશ લેફેવરના નામે. પણ પાછળ દોરી સંચાર તો આ બે જાદુગરોનો.
હા, માર્કો સહાયક તરીકે જોડાય, સેલિયા ઇલ્યુઝનિસ્ટ તરીકે. 1886માં સર્કસ ખુલે, રમત શરૂ, અને જોડિયાનો જન્મ.
પછી શરૂ થાય છે અસલી સ્પર્ધા, એકબીલાથી અજાણ.
હા, 1886-1892 આ ગાળો ક્રિએટિવિટીનો છે. સેલિયા બરફનો બગીચો બનાવે, માર્કો વાદળોની ભૂલભુલામણી. એકબીજાના કામથી પ્રભાવિત થાય છે, અજાણ્યો આદર જન્મે છે.
સર્કસ દુનિયાભરમાં ફરે છે, રિવર્સ જોડાય છે.
બરાબર. પણ પછી 1892માં તેઓ મળે છે અને પ્રેમમાં પડે છે.
અહીંથી બધું બદલાય છે.
હા, સ્પર્ધા સહયોગ બને છે. પણ ત્યારે જ એમને રમતના ઘાટક પરિણામની ખબર પડે છે.
અને પેલી ઇસોબેલ માર્ટિન, ટેરોટ રીડર,
એ પણ ચિત્રમાં આવે છે. માર્કોની પૂર્વ પ્રેમિકા. એની ઈર્ષ્યા અને એનો જાદુ પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે.
તો એક તરફ પ્રેમ, બીજી તરફ રમતની વાસ્તવિકતા અને બાહ્ય દબાણ. આનો તણાવ સર્કસ પર પણ પડતો હશે.
ચોક્કસ. 1897-1901નો સમય વિઘટનનો છે. સેલિયા માર્કોના જાદુનો ભાર, લાગણીઓનો તણાવ, ઇસોબેલનો જાદુ, આ બધું સર્કસની જાદુઈ સિસ્ટમને નબળી પાડે છે.
અને પેલા મૂળ ષડયંત્રકારો, એ લોકો બંધાઈ જાય છે.
હા, જાદુઈ રીતે વૃદ્ધ નથી થતા પણ સર્કસ છોડી શકતા નથી. એક સભ્યનું મોત થાય છે, ચંદ્રેશ ભાંગી પડે છે, હેક્ટરનું ભૂત પાછું આવે છે, માહોલ બગડતો જાય છે.
અને અંતે આવે છે 1902, ક્લાઇમેક્સ.
હા, ટારા બર્ગેસની આત્મહત્યા, ચંદ્રેશનો એલેક્ઝાન્ડર પર હુમલો અને વાચા ગુમાવવી. સેલિયા અને માર્કો પાસે સમય નથી, રસ્તો નથી.
હારી શકે નહીં, ચાલુ રાખી શકે નહીં.
એટલે તેઓ રમતને પોતાની રીતે પૂરી કરવાનું નક્કી કરે છે.
અને એમનો એ અંતિમ નિર્ણય ખૂબ જ અલગ છે.
હા, સર્કસના કેન્દ્રમાં જે અગ્નિ છે ત્યાં સેલિયા પોતાને અને માર્કોને ભૌતિક શરીરમાંથી મુક્ત કરી અમૂર્ત આત્માઓમાં ફેરવી નાખે છે.
એટલે તેઓ મરી નથી જતા, પણ
પરિવર્તન પામે છે. સર્કસનો જ ભાગ બની જાય છે, હંમેશા સાથે, બંધન મુક્ત, પણ એક નવા સ્વરૂપે. રમત પૂરી થાય છે, કોઈ હાર્યું નહીં, કોઈ જીત્યું નહીં.
આ પછી સર્કસનું શું?
શરૂઆતમાં મુશ્કેલી પડે છે, પણ પોપેટ અને વિજેટ બેલીને શોધી કાઢે છે. બેલી પોતાના પ્રેમ અને જવાબદારીની ભાવનાથી સર્કસનો નવો રખેવાળ બને છે.
એટલે સર્કસ ચાલુ રહે છે?
હા, બેલીના નેતૃત્વમાં, અને સેલિયા માર્કોના આત્માઓ એમાં પોતાનો શાંત જાદુ ઉમેરતા રહે છે.
આખી વાર્તામાં ઘણા ઊંડા વિચારો છે. પેલો તો પેલો નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છાનો.
ચોક્કસ, એમની નિયતિ તો જાણે લખાયેલી હતી, પણ એમનો પ્રેમ, એમનો નિર્ણય એ એમની પોતાની ઈચ્છા હતી. તેઓ નિયતિને બદલી નાખે છે, એનો અર્થ જ બદલી નાખે છે.
અને પ્રેમ એ અહીં બહુ મોટી શક્તિ છે.
હા, કથાનું એન્જિન છે. હરીફાઈને સહયોગમાં બદલે છે. માર્ગદર્શકોની દુશ્મની કરતાં વધુ તાકાતવર સાબિત થાય છે. જાણે કહે છે કે પ્રેમ જ સૌથી મોટો જાદુ છે.
જાદુને પણ કલા તરીકે જોવામાં આવ્યો છે.
હા, સેલિયાનો સહજ શારીરિક જાદુ અને માર્કોનો શીખેલો બૌદ્ધિક જાદુ શરૂઆતમાં અલગ લાગે, પણ પછી એકબીજાના પૂરક બને છે.
એમનું ભેગું સર્જન જ અદ્ભુત છે. આ કલા અને કલાકારના સમર્પણની વાત છે, પણ સર્જન સાથે બંધન પણ જોડાયેલું છે. નહીં, કલાકૃતિ જ કેદ બની જાય.
સાચી વાત. દરેક જણ કોઈક બંધનમાં છે. રમત, પ્રેમ, સર્કસ પોતે. સર્કસ એક સુંદર કેદ છે. પેલું કાળું સફેદ પણ એ જ બતાવે છે. અજાયબી અને એની કિંમત. કળા બલિદાન માંગે છે.
અને છેલ્લે વાર્તા અને પ્રેક્ષકોની શક્તિ. પેલું બીજા પુરુષનું વર્ણન?
હા, એ આપણને સીધા મુલાકાતી બનાવી દે છે. અને બેલીનું પાત્ર બતાવે છે કે પ્રેક્ષકોનો પ્રેમ જ કળાને જીવંત રાખે છે.
લેખકની શૈલી પણ ખૂબ જ સંવેદનાત્મક.
હા, એરન મોર્ગન્સ્ટન આપણી બધી ઇન્દ્રિયોને જાગૃત કરી દે છે. વાંચતી વખતે બધું અનુભવાય. ઠંડી, સુગંધ, સંગીત. ભાષા બહુ કાવ્યાત્મક છે.
અને પેલી નોન લિનિયર સ્ટાઇલ. સમય આગળ પાછળ જાય છે.
એનાથી રહસ્ય વધે છે. આપણે ધીમે ધીમે ટુકડા જોડીને ચિત્ર પૂરું કરીએ છીએ. એ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે.
કેટલાક અવતરણો પણ યાદ રહી જાય એવા છે. પેલું પહેલું જ સર્કસ ચેતવણી વિના આવે છે.
એ જ આખી નવલકથાનો ટોન સેટ કરે છે. રહસ્ય, અણધાર્યો જાદુ.
અને સેલિયાનું પેલું વાક્ય, હું આ બધાથી કંટાળી ગઈ છું.
આ એના સંઘર્ષ અને સ્વતંત્રતાની તડપ બતાવે છે. એના વિકાસનું એક મહત્વનો પડાવ.
માર્કોનું પણ એક છે. જો હું શબ્દોમાં લખી શક્યો હોત તો લખ્યું હોત, પણ તે મારા માટે સપના બનાવ્યા.
એ બતાવે છે કે અમુક લાગણીઓ શબ્દોથી પર હોય છે. એમના માટે એમનું સર્જન જ પ્રેમની ભાષા બની જાય છે.
આખી નવલકથા પછી મન પર કેવી અસર છોડે છે?
એક અદ્ભુત અજાયબીનો અનુભવ, પણ સાથે એક મીઠી ઉદાસી પણ છે. પ્રેમ કથા ભવરે છે, પણ અંગત લાગે છે. અંત કરુણ છતાં સુંદર છે.
આપણને જાદુને અલગ રીતે જોતા શીખવે છે.
હા, કલા તરીકે, સમર્પણ તરીકે, અને કદાચ રોજિંદા જીવનમાં છુપાયેલી નાની અજાયબીઓ જોવાની પ્રેરણા આપે છે.
ખરેખર આ કથા આપણને પ્રેમ અને કળાની દુનિયા બદલવાની અદ્ભુત શક્તિની યાદ અપાવે છે.
અને એ પણ દર્શાવે છે કે કેવી રીતે સહયોગ અને નિસ્વાર્થ ભક્તિ નિયતિના બંધનોને પણ પડકારી શકે છે, ભલે પછી તેનો માર્ગ અણધાર્યો અને પરિવર્તનશીલ હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.